અહંકારામાં બ્રહ્મની જ્યોતિ જુએ છે. ઉન્મની નિદ્રા માનતા અર્ધોન્મીલિત નયન પડ્યા હતા નિજ મસ્તીમાં અવધૂત સદા સુચેન. એ મસ્તીથી આથલું શીકું કરીને પેલા કોથળા ઉપર આટલો બધો વરસાદ વરસે છે. અષાઢ મહિનાની અમાસની કાળી ભયંકર રાત્રિ છે અને મેઘ ગર્જના કરે, બીજીના ચમકારા થાય એ જોતા જોતા મસ્તીથી સુતા છે. હવે અનગજી કહે છે કે આ ભૂમિના મૂળ માલિક કોણ છે જાણો છો? કાલે વિઠ્ઠલભાઈએ કહ્યું હતું કે વિછી અને સાપ નારેશ્વરમાં બહુ જ હતા. મોર વિછી તો બહુ જ. એ ભૂમિના મૂળ માલિક મોર વિછી હતા ભાઈ. એટલે એ મોર વિછીને લાગ્યું કે આ મારી જ મારા આવાસમાં વળિયા કોણ પાછો આવી ગયો. મૂળ માલિક આ ભૂમિના હતા વૃશ્ચિક વ્યાલ, તેમો માનવ જોઈને એક વૃશ્ચિકને જવાલ. ચડી હશે તે ઠગીની કરી મનમાં રોષ અપાર, ચડી કુટિરને ઓટલે અવધૂતને તેવાર. પેલા વિછીને ક્રોધ ચડ્યો હશે તે કુટિરના ઓટલા ઉપર ચડ્યો અને બાપજીની જમણા હાથની આંગળી ઉપર કરીને જોર ડંખ દઈને એ વિછી ભાગ્યો ત્યાંથી. ઓર જમણા હાથની આંગળી પર જોરથી ડંખ માર્યો. આ તો મોર વિછી હતો, કોઈ સામાન્ય વિછી નતા. મોર વિછીના ડંખથી એવો દાહ લાગ્યો કે જાણે સળગતો વલારો ચાંપી દીધો હોય. હે શરીર જાણે અગ્નિમાં બળી રહ્યું હોય એવી અસહ્ય વેદના અવધૂત જીને થવા લાગી. બેઠા થઈ પથારીમાં જેવો ડંખ વાગ્યો અને આગ 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 એટલે બેઠા થઈ ગયા. કરી રહ્યા વિચાર, દાહ અતિશય ડંખનો શો કરવો ઉપચાર. હવે શી ત્યાં દાહ ઠંડો થાય? વિછી મારી ગયો છે, મોર વિછી છે, એનું ઝેર એટલું બધું કે માણસનું મૃત્યુ થઈ જાય. એટલામાં અવધૂતજીના મનમાં વિચાર આવી ગયો કે મેં તો મારું શરીર જે દિવસે આવ્યો તે દિવસે મા રેવાના ખોળામાં મૂકી દીધું છે. માના ખોળામાં સૂતેલા બાળકને શું ચિંતા? માને ચિંતા હોય તેમ પહેલે જ દિવસે કહેવું કે મા તારા અંકમાં હું તો બેઠો છું, હવે તારે જે કરવું હોય તે કરજે. એટલે મારે આ શરીરની શી ચિંતા કરવાની? માટે રેવા માતની શીતલ ગોદની માય બેસી શાંત કરું હવે ડંખદાહ ક્ષણમાય. માટે મારા શરણે જાઉં અને એમ વિચારી ઉભા થયા. રેવા તીરે એમ નિર્ભયને મક્કમ લગે ચાલવા લાગ્યા તેમ. કેવી ભયંકર રાત્રિ હતી, અંધારી ઘોર રાત, વરસાદ વરસે, પવન ફૂંકાય, સેંકડો જાનવરો વચવો કચરાય, તરવર 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 થતા જીવડા અને તમરા અને કેટલાય જંતુઓ ઝરમર વરસે રે હરે. ઘનયંધારી રાત, કંકર કોટા કીચડે વિકટ બની છે વાટ અને ઓવારો પણ લપસણો થઈ ગયો છે. ચીકણી માટી ને લીધે થયો લપસણો ઘાટ, ઘોડા પૂરે ઉછળતું પૂર આવી ઉડે ફાટ. નર્મદાજીમાં એ ભયંકર પાણી આવ્યા છે, અંધારામાં પાણીનો લગે ના કઈ તાગ. કેટલું પાણી છે એનું માપ અંધારામાં જડે નહીં. અમાસની અંધારી રાત હતી, વરસાદ વરસી રહ્યો હતો, પવન ફૂંકાતો હતો, ચક્રવાત સમ ઘૂમતા રેવાની રયથાગ અને રેવાના પાણી આમ ભૂમ્યા કરે ચક્કર ચક્કર ચક્કર. સન સન શીતલ પવન હા, વરસા સાથ ફૂંકાય, શીતલ હિમ સમ જલશિખર તન કંપ આવી જાય. એવો ઠંડો પવન ભાઈ વરસાદ વાતો હોય તારે અને એ જળના બિંદુ અથડાય તો આપણા શરીરને કંપાવીને જાય, તાળ ચડી જાય. એ ઘુમરી લેતા ચક્રવત ટાઢો રેવા નીર, મેઘળી મધરાતે અરે ઠારી દે શરીર. એટલું ઠંડુ પાણી થઈ ગયું છે નર્મદાજીનું તાજું પાણી વરસાદનું કે શરીરને ઠારી દે. એવા એવા એ રેવા જીના કટીભર પાણી ભાઈ વિચાર તો કરો કે બાપજી એકલા આવા રસ્તા ઉપર થઈને કોટા કોકરા કિચડ કેટલાય કોચરો ને ખિસકોલો ને તહેવાર થતા જંતુઓ એ બધાની ઉપર થઈને ચાલ્યા રેવાજીના ઘાટમાં આવ્યા ને કિનારે આવ્યા કટી સુધી પાણીમાં ગયા. અવધૂતજી જઈને ઉભા નિશ્ચયમાં નથી ત્યાં. કેટલી એની નિર્ભયતા છે. ભય તો જેને હતો જ નહીં. ભગવાનને શરીર સોંપી દીધું છે પછી એને રાખવું હશે તો રાખશે. નાહમ દેહ એ બોલવાનું સહેલું છે પણ એનું આચરણ અવધૂત જેવો કોઈ જોગી કરે અને જયારે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થઈ જાય છે. એટલે શું કર્યું અવધૂતજીએ આટલા કેર સુધી પાણીમાં ગયા. વૃષ્ટિક ડંખી આગળી બોડી રેવાની માત નર્મદા ને પછી પ્રાર્થે પોતે ધીર. જે આંગળીએ વિછી કરડ્યો હતો એ આંગળી માં નર્મદા ના પાણીમાં બોળી દીધી અને અવધૂતજી માં નર્મદાની પ્રેમથી પ્રાર્થના કરવા લાગ્યા કે રુદ્ર દેહા નર્મદા વંદો વારંવાર વ્યાલ વૃશ્ચિક ભીષણે સદા શાંત કરનાર. રેવાના મીર વ્યાલ અને વૃશ્ચિકના ઝેરને શાંત કરનારા છે. આગળ બધા પ્રયોગો આવશે. બાપજીએ રેવાના પાણીથી કેટલા દર્દ મટાડ્યા છે એ આગળ આવશે. તારે ખ્યાલ આવશે કે રેવાના જન્મમાં કેવી શક્તિ છે. મેં તો તારા અંકમાં મૂકી છે મુજકાય માર તાર સોંપ્યું તને જય જય નર્મદા માય. માં મેં તો હું જે દિવસે આવ્યો તે દિવસે મારું શરીર તને સોંપી દીધું છે. મારવો હોય તો માર, જીવાડવો હોય તો જીવાડ, એ પ્રાર્થના કરે છે. આવી કરી જા પ્રાર્થના થયો ચમત્કાર. વિછી ડંખનો દાહ શાંત થયો તે વાર. એકદમ વિછી ઉતરી ગયો, શરીર ઠંડ પડી ગયું. જે અગ્નિની જ્વાળાની માફક જણે બાળે અગ્નિના ધારા જેમ ચંપાતા હોય એવો દાહ થતો હતો એ દાહ શાંત થઈ ગયો. વિછી ડંખનો દાહ શાંત થયો તે વાર. પીડા સૌ ગાયબ થઈ. જે પીડા ચાલતી હતી એ પીડા ખલાસ થઈ જતી રહી. શાંત થયું શરીર. અવધૂત મન હિલોડ્યું જેવા રેવા નીર. જેમ રેવામાં નીર હિલોડે ચડ્યા હતા એમ અવધૂતજીનું અંતઃકરણ પણ આનંદના હિલોડે ચડ્યું. અવધૂતજી ગરજી રહ્યા જય જય નર્મદા માં. આંખમાં આંસુ સાથે કે માં તમારી કેટલી કાળજી રાખે છે એવો વિચાર કરતા અવધૂતજી માં નર્મદાને વંદન કરી રહ્યા અને પોતાનો દાહ શાંત થઈ ગયો. આનંદનો હવે પાર નથી. અલગ કહે સુણ શિષ્ય નારેશ્વર મોમ કફન કઠન તપસ્યા કરી રહ્યા અવધૂતજી અવિરામ. એવી કઠન તપશ્ચર્યા કરી રહ્યા છે. ભૂખ તરસે એને નહીં, નહીં ભયને નહીં ક્લેશ. નિજાનંદની મસ્તીમાં સદાય ભાવ આવેશ. આવી જે અવસ્થા થઈ જાય તારે એને ઈશ્વર દર્શન દૂર ના હોય. પોતાનો ભૂતકાળ ભૂલી ગયા કે હું પાંડુરંગ વડા મેં ગાંધીજીની સાથે બેસનારો રહેનારો હું આવો. હું બીએ એમએ બીએ થયેલો ને આવી આવા બુકો લખી હું આવો મહાન પ્રખ્યાત. આ બધું જ ભૂલી ગયા. ભૂલે ને એ જ ભગવાનને મેળવે. ભાઈ આપણે તો બધું યાદ કરીએ છીએ. મેં આમ કર્યું, મેં તેમ કર્યું, હે પણ આ તો ભૂલી જ ગયા. ભૂતકાળ ભૂલી ગયા અને ભવિષ્યનો અવિચાર વર્તમાને મોદથી કરવા લાગ્યા વિહાર. બસ વર્તમાનમાં આનંદ રહેવા લાગ્યા. એક દિવસ અવધૂતજી સગડી સળગાવીને પોતાની ભિક્ષા કરવા માટે ગયા. બનાવવા માટે પેલા ડબ્બા ઉઘાડ્યા તો લોટ નથી, ચાલો ચોખા તો એટલી વખત હતા જ નહીં, બીજો ઉઘાડ્યો ઘી નથી, આ નથી. પેલે એક નવટાક માત્ર આટલી મગની દાળ પડી છે. અવધૂતજીએ કહ્યું ચાલો આનંદ છે, નવટાક મગની દાળ હાથમાં લઈ ઉકાળીએ દાળને તેનું પાણીએ પીને દિવસ વિતાવ્યો ખૂબ ધરીને પ્રેમ. નવટાક મગનું પાણી, એ મગની દાળનું પાણી ઉકાળી ઉકાળી એ પાણી પી લીધું, આનંદ થઈ ગયો, આખો દિવસ કાઢી નાખ્યો. આપણે તો એક અગિયારસ કર્યું હોય, કાલની મારે અગિયારસ છે, આ હું કાલનો ભૂખ્યો છું, કાલની મારે અગિયારસ છે, દોડશીર ફરાર કર્યું હોય તો હોય, હે આ તો જુઓ કેવી તપશ્ચર્યા છે. પણ અવધૂત ભૂખ્યો રહે તે પ્રભુજીથી આમ સેવયાયના તે તકી લીલા કરે તમામ. પણ અવધૂત ભૂખ્યો રહે એ ભગવાન કેમ કરીને સહન કરે. બાપજી ઘણી વાર ગમત કરતા કે હું ભૂખ્યો રહું ને એના પેટમાં ખૂંચે છે, એટલે કઈ ને કઈ મને મોકલી આપે, મને ભૂખ્યો જ ના રહેવા દે, હું ભૂખ્યો રહું અને એના પેટમાં દુઃખ થાય છે કે છે. અવધૂત ભગવાનના પેટમાં, અને હજુ તો સોદ પડી નથી. તે પહેલા તો કરજણ ગામની એક બાઈ આવી અને એ બાઈ સાત દિવસ સુધી ચાલે, એને બે ટાણા રંધાય એટલું પાકું સીધું લઈને આવી હતી. દાળ ચોખા લોટ ગોળ શાક ઘી બધું લઈને બેન આવી અને સાત દિવસનું સીધું વધીને અને બાપજીને કહેવા લાગી હાથ જોડીને કે ગુરુ મહારાજ મારી આટલી સેવાનો સ્વીકાર કરો, મેં નિર્ણય કર્યો છે. જ્યારે પાણી દાળનું ઉકળતું હતું આય ત્યારે પેલી બાઈ અન્ન બોધતી હતી ત્યાંય. જ્યારે એ પાણી ઉકળતું હતું ત્યારે કરજણમાં પેલી બાઈ સીધાની પોટલીઓ બાંધતી હતી કે લાય નારેશ્વર મહારાજ માટે આજે સીધું લઈ જવું. અકલ કળા જગદીશની નિજ સાધકની આમ ખાન પાનની કાળજી રાખે કેવી તમામ. ભગવાન પોતાના સાધકની કેવી કાળજી રાખે છે. હરિના વિસારે તેને, હરિના વિસારે, જે ભગવાનને ભૂલતો નથી ભગવાન એને પણ ભૂલતો નથી. હા, જે હરિને વિસારે ના એને ભગવાન પણ વિસારે ના. જો છોડી સગા સહોદરો તોડી જગબંધન, નામ દામને કામથી વિમુખ કરીને મન. દામન ભાયો, દામન ભાયો, ચામન ભાયો મુજકો. કીર્તિ હોત, મેળવી હોત તો કેટલી ઊંચી કક્ષાએ અવધૂતજી હતા. મેં મોટા મિનિસ્ટર કરતા મોટી જગ્યામાં દેવા હતા, પણ એ દામ ના ભાયો, દામ ના ભાયો. પૈસા કમાવા હોત તો કેટલાય કમી શકાત, અને દામ પણ ચામ ના ભાયો, એમને શું ભાયું. રોમ રોમ અવધૂત દિગંબર એ ધૂન જગાયો, દુનિયા કહે દિવાના મુજકો. લોકો મને ગાણો કહે છે, પણ જગતમાં ગાણું કોણ નથી. જ્યારે અવધૂતજીએ ઘર છોડ્યું ત્યારે કાકા સાહેબ કાલેલ કરે પત્ર લખ્યો કે તું ગાણો થઈ ગયો છે કે શું, પાગલ થઈ ગયો છે, મા બાપ માં ઘેર છે, ભાઈ છે, એની સેવા કરવાની મૂકીને, એ લોકોનું પાલન પોષણ કરવાનું મૂકીને, એમને છોડીને તું જંગલમાં ચાલ્યો ગયો, તું પાગલ થઈ ગયો છે, ગોળો થઈ ગયો છે, દીવાનો થઈ ગયો છે. ત્યારે અવધૂતજીએ કહ્યું કે હું એકલો દીવાનો નથી, આખું જગત દીવાનું છે. મેં દીવાના તું દીવાના સબ જગ દીવાના, કાલેલકરને લખી દીધું કે આખી દુનિયા દીવાની છે. કો દીવાના નાહી જગમાં, કહે દીવાના મુજકો, દુનિયા કહે દીવાના મુજકો. પણ દુનિયા કેવી દીવાની છે, નામ દીવાના કોઈ કીર્તિની પાછળ પડ્યો છે, દામ દીવાના, કોઈ પૈસાની પાછળ પડ્યો છે, ચામ દીવાના કો, અને કોઈ સ્ત્રીઓની પાછળ પડ્યો છે, પણ ધન ધન સોજો રામ દીવાના, મે દીવાના સો દુનિયા કહે દીવાના મુજકો. પણ જે રામ દીવાનો છે ને એ ધન્ય છે, કારણ ખલક દીવાના, ખલકન પાયો જુગ જુગ ભટકાયો. પૈસાની પાછળ પડેલાને પૈસા મળે પણ એ પૈસા એને અહીં જ રહીને જતું રહેવાનું છે, કીર્તિ મળે એ અહીં જ રહીને જતું રહેવાનું.